એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા ક્લાસિક પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે ખરેખર દાયકાઓથી લાખો લોકોને માર્ગદર્શન આપ્યું છે. ડેલ કાર્નેગીનું હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. ગુજરાતીમાં કહીએ તો મિત્રો બનાવો અને લોકોને પ્રભાવિત કરો.
હા, અને નવાઈની વાત તો એ છે કે લગભગ તમે જુઓ ને તો 90 વર્ષ પહેલાં લખાયેલું આ પુસ્તક આજે પણ આ ડિજિટલ યુગમાં પણ એટલું જ કદાચ વધારે પ્રસ્તુત છે.
કેમ એવું?
કારણ કે તે માનવીય સંબંધોના મૂળભૂત સત્યોની વાત કરે છે. જો આપણી કારકિર્દી હોય કે અંગત જીવન, આપણી સફળતા મોટાભાગે તો એના પર જ નિર્ભર કરે છે ને કે આપણે બીજાઓ સાથે કેવી રીતે વર્તીએ છીએ.
બિલકુલ સાચી વાત. ટેકનોલોજી ભલે ગમે તેટલી બદલાય, પણ માણસનો સ્વભાવ અને પેલી મૂળભૂત જરૂરિયાતો, જેમ કે મહત્વની લાગણી અનુભવવી કે પછી પ્રશંસા મેળવવી, એ તો એમ જ રહે છે ને.
બરાબર. આ પુસ્તક બસ એ જ માનવીય મનોવિજ્ઞાનને સમજીને વધુ સારા સંબંધો બાંધવા અને એમ કે સકારાત્મક પ્રભાવ પાડવાની ચાવીઓ આપે છે.
સરસ. તો ચાલો આ સફર શરૂ કરીએ. શરૂઆત કરીએ લેખકથી, ડેલ કાર્નેગી. કોણ હતા તેઓ અને એમની વાતમાં આટલું વજન શા માટે છે?
ડેલ કાર્નેગી, જેમનો સમયગાળો 1888થી 1955નો રહ્યો, એક અમેરિકન લેખક અને વક્તા હતા. એમણે સ્વસુધારણા અને આંતરવ્યક્તિત્વ કુશળતા પર એમ કહી શકાય કે ક્રાંતિકારી કામ કર્યું. એમની ખાસિયત શું હતી ખબર છે? એ કોઈ થિયોરિસ્ટ નહોતા. એમનું જ્ઞાન કોઈ પોથીમાંથી નહોતું આવ્યું, પણ હજારો લોકો સાથેના એમના વાસ્તવિક જીવનના અનુભવો અને પ્રયોગોમાંથી એમ કે તારવેલું હતું.
એટલે એમણે પોતાના કોર્સિસને એક લેબોરેટરીની જેમ વાપર્યા એમ કહેવાય.
હા, બરાબર, એકદમ પરફેક્ટ શબ્દો વાપર્યો, લેબોરેટરી જ સમજો. એમનો જન્મ તો મિઝોરીના એક ગરીબ ખેડૂત પરિવારમાં થયેલો અને પોતાની જે લઘુતા ગ્રંથિઓ હતી તેના પર વિજય મેળવીને સફળ થવાની તીવ્ર ઈચ્છા હતી એમનામાં.
ઓહ.
એમણે જોયું કે ભાઈ, વ્યાવસાયિક સફળતા માટે ખાલી ટેકનિકલ જ્ઞાન પૂરતું નથી, લોકો સાથે કામ પાર પાડવાની જે કળા છે ને એ વધારે મહત્વની છે. એટલે એમણે શું કર્યું? સફળ લોકોના જીવનનો અભ્યાસ કર્યો અને જે સિદ્ધાંતો વારંવાર કામ કરતા દેખાયા બસ એ જ શીખવ્યા. એટલે એમની સલાહ કોઈ હવાઈ કિલ્લા નથી, પણ અનુભવ સિદ્ધ છે.
સમજાયું. તો પછી આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? ઘણીવાર લોકો એવું માને છે કે આ પુસ્તક લોકોને મેન્યુપ્યુલેટ કરવાનું, મતલબ કે પોતાની રીતે ચલાવવાનું શીખવે છે. એ વાત સાચી છે?
ના, જુઓ, એ એક સામાન્ય ગેરસમજ છે. પુસ્તકનું મૂળભૂત તર્ક એ છે કે જો આપણે બીજાઓને પ્રભાવિત કરવા માંગતા હોઈએ તો સૌથી પહેલાં તો આપણે આપણી પોતાની ઈચ્છાઓ પર ફોકસ કરવાનું બંધ કરવું પડે.
ઓકે.
એના બદલે આપણે સામેની વ્યક્તિનો દ્રષ્ટિકોણ શું છે, એમની ઈચ્છાઓ શું છે, એમની લાગણીઓ શું છે એ સમજવા પર ધ્યાન આપવું પડે. આ એક મોટો માનસિક બદલાવ છે, ખબર છે? પોતાના પરથી ફોકસ હટાવીને બીજા પર લાવવું.
એટલે કે સામેવાળાને શું જોઈએ છે તે સમજીને પછી વાત કરવી.
બરાબર. કાર્નેગી કહે છે કે સાચી દિલચસ્પી બતાવીને અને એ પણ નિષ્ઠાવાન પ્રશંસા કરીને અને બીજાની ગરિમાનો આદર કરીને આપણે ખરેખર મજબૂત સંબંધો બનાવી શકીએ છીએ. અને આ રીતે કોઈ પણ જાતના સંઘર્ષ વગર આપણે લોકોને આપણી વાત માટે સહમત કરી શકીએ છીએ અને એમને કંઈક કરવા માટે પ્રેરિત પણ કરી શકીએ છીએ. આ કોઈ યુક્તિ નથી, સમજો, પણ માનવીય સ્વભાવની ઊંડી સમજ પર આધારિત એક અભિગમ છે.
પુસ્તકનું બંધારણ પણ રસપ્રદ છે. મેં સાંભળ્યું છે 4 મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે, ખરું ને?
હા, અને દરેક ભાગ ચોક્કસ કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલો ભાગ છે લોકો સાથે વ્યવહાર કરવાની મૂળભૂત તકનીકો. બીજો ભાગ એ શીખવે છે કે લોકોને તમારા જેવા કેવી રીતે બનાવવા.
ઓકે.
ત્રીજો ભાગ શીખવે છે કે લોકોને તમારી વિચારસરણી તરફ કેવી રીતે વાળવા. અને ચોથો ભાગ છે નેતૃત્વ વિશે, મતલબ કે લોકોને નારાજ કર્યા વગર કેવી રીતે બદલવા. દરેક ભાગમાં સાવ સરળ, યાદ રહી જાય એવા સિદ્ધાંતો છે અને એ પણ વાર્તાઓ અને ઉદાહરણોથી સમજાવ્યા છે.
ચાલો તો પહેલા ભાગ પર થોડી વધુ વાત કરીએ. લોકો સાથે વ્યવહાર કરવાની મૂળભૂત તકનીકો, આનો પહેલો સિદ્ધાંત જ મને તો ખૂબ પાવરફુલ લાગે છે. ટીકા, નિંદા કે ફરિયાદ ન કરો. હવે સામાન્ય રીતે તો આપણને એમ જ લાગે ને કે કોઈની ભૂલ સુધારવી હોય તો ટીકા તો કરવી જ પડે.
હા, પણ કાર્નેગીનો તર્ક જુઓ કેટલો ઊંડો છે. તેઓ કહે છે કે ટીકા નકામી છે. કેમ? કારણ કે તે સામેની વ્યક્તિને તરત જ બચાવની મુદ્રામાં લાવી દે છે, ડિફેન્સિવ બનાવી દે છે અને મનમાં રોષ પેદા કરે છે. એનાથી કોઈ સુધારો નથી થતો, ઉલટો સંબંધ બગડે છે. ટીકા કરવાને બદલે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે પેલી વ્યક્તિ આવું વર્તન શા માટે કરી રહી છે. આ સમજ છે ને એ સહાનુભૂતિ તરફ દોરી જાય છે.
આ તો ખરેખર રોજિંદા જીવનમાં અપનાવવા જેવી વાત છે. બીજો સિદ્ધાંત છે, પ્રામાણિક અને નિષ્ઠાવાન પ્રશંસા કરો. હવે આ ખુશામતથી કઈ રીતે અલગ પડે? ઘણીવાર લોકો કન્ફ્યુઝ થઈ જાય છે આમાં.
હા, એ બહુ મહત્વનો ભેદ છે. જો ખુશામત કેવી હોય, ઉપરછલ્લી, સ્વાર્થી અને ઘણીવાર તો ખોટી પણ હોય. જ્યારે નિષ્ઠાવાન પ્રશંસા કેવી હોય, સાચી, હૃદયપૂર્વકની અને ચોક્કસ હોય.
બરાબર.
કાર્નેગી કહે છે કે દરેક મનુષ્યને છે ને મહત્વપૂર્ણ અનુભવવાની એક ઊંડી ભૂખ હોય છે. સાચી પ્રશંસા એ ભૂખ સંતોષે છે અને લોકોને પ્રોત્સાહન આપે છે. એ જાણે માનસિક ખોરાક જેવું છે.
વાહ, માનસિક ખોરાક. અને ત્રીજો સિદ્ધાંત, બીજા વ્યક્તિમાં ઉત્સુક ઈચ્છા જગાડો. આનો મતલબ શું સમજવું?
આનો અર્થ એમ કે કોઈને કંઈક કરવા માટે પ્રેરિત કરવાનો જો સૌથી સારો રસ્તો હોય તો એ છે કે એમની પોતાની કોઈ ઈચ્છા સાથે એ વાતને જોડી દેવામાં આવે. આપણે શું ઈચ્છીએ છીએ એના પર ભાર મૂકવાને બદલે આપણે એ બતાવવું જોઈએ કે ભાઈ, અમે જે સૂચવી રહ્યા છીએ એ કરવાથી તમને શું ફાયદો થશે, તમારી કઈ જરૂરિયાત સંતોષાશે. આમાં પણ પેલી વાત આવી, બીજાના દ્રષ્ટિકોણથી વિચારવું, એ જ કેન્દ્રમાં છે.
બરાબર. હવે બીજા ભાગ પર જઈએ. લોકોને તમારા જેવા બનાવવા માટે 6 રીતો. આ લાગે છે કે સંબંધો બાંધવાની કળા વિશે છે. પહેલો સિદ્ધાંત છે, અન્ય લોકોમાં સાચી દિલચસ્પી લો.
હા, આ પણ પેલી ફોકસ શિફ્ટવાળી જ વાત છે. કાર્નેગી તો ત્યાં સુધી દાવો કરે છે કે તમે બીજા લોકોમાં સાચો રસ લઈને 2 મહિનામાં જેટલા મિત્રો બનાવી શકો છો ને, એટલા બીજા લોકોને તમારામાં રસ લેવડાવવાનો પ્રયાસ કરીને 2 વર્ષમાં પણ નહીં બનાવી શકો.
બાપરે.
હા, લોકો પોતાની વાત કરવા, પોતાના વિશે જણાવવા ઉત્સુક હોય છે. જ્યારે આપણે તેમનામાં ખરેખર રસ લઈએ છીએ ત્યારે એમને ગમે છે.
અને બીજો સિદ્ધાંત તો એટલો બધો સરળ છે, સ્મિત કરો. પણ શું ખાલી સ્મિત કરવાથી બધું થઈ જાય?
જુઓ, એક સાચું નિષ્ઠાવાન સ્મિત ઘણું બધું કહી જાય છે. એ હૂંફ, મિત્રતા અને સકારાત્મકતાનો સીધો સંદેશ આપે છે. એ બરફ તોડવાનું કામ કરે છે એમ કહી શકાય. અને એની સાથે જોડાયેલો ત્રીજો સિદ્ધાંત છે, વ્યક્તિનું નામ યાદ રાખો. કાર્નેગી કહે છે કે વ્યક્તિનું નામ એના માટે દુનિયાનો સૌથી મીઠો અને મહત્વનો શબ્દ છે. નામ યાદ રાખવું અને એનો ઉપયોગ કરવો એ દર્શાવે છે કે તમે તે વ્યક્તિને મહત્વ આપો છો.
આ ખરેખર નાની વાત લાગે પણ એની અસર બહુ મોટી હોઈ શકે છે. ચોથો સિદ્ધાંત છે, સારા શ્રોતા બનો.
હા, ધ્યાનથી સાંભળવું એ તો વાતચીતની એક મહાન કળા છે. મોટાભાગના લોકો કેવા હોય, બોલવા માટે ઉત્સુક હોય, સાંભળવા માટે નહીં. જો તમે ખરેખર સાચા અર્થમાં ધ્યાનથી સાંભળો અને સામેવાળાને પોતાના વિશે વાત કરવા પ્રોત્સાહિત કરો તો બસ એ લોકો તમને પસંદ કરશે જ.
સાચી વાત.
પાંચમો સિદ્ધાંત છે, બીજા વ્યક્તિના હિતોના સંદર્ભમાં વાત કરો. અને ઠઠ્ઠો, જે આ બધાનો સાર છે એમ કહી શકાય, બીજા વ્યક્તિને મહત્વનો અનુભવ કરાવો અને એ પણ નિષ્ઠાપૂર્વક કરો.
હવે ત્રીજો ભાગ, લોકોને તમારી વિચારસરણી પર કેવી રીતે જીતવા. આ થોડો મુશ્કેલ લાગે છે નહીં, ખાસ કરીને જ્યારે મતભેદ હોય. અહીં પહેલો જ સિદ્ધાંત કહે છે, દલીલ ટાળો. પણ જો આપણે સાચા હોઈએ તો પછી દલીલ કેમ ન કરવી?
એનું કારણ છે, કાર્નેગીના મતે દલીલ જીતવી અશક્ય છે. અશક્ય
એમ કઈ રીતે?
જો તમે હારો તો તમે હાર્યા, સિમ્પલ. અને જો તમે જીતો તો પણ તમે હાર્યા. કેમ? કારણ કે તમે સામેવાળાને નીચું દેખાડ્યું, એમના ગૌરવને ઠેસ પહોંચાડી અને કદાચ એક સારો સંબંધ કે મિત્ર ગુમાવી દીધો. દલીલથી મન પરિવર્તન ભાગ્યે જ થાય છે. મતભેદ થાય ત્યારે ગુસ્સે થવાને બદલે શાંતિથી સમજવાનો પ્રયાસ કરવો એ વધુ ફાયદાકારક છે.
એટલે કે મુદ્દા કરતાં સંબંધ વધુ મહત્વનો છે એમ સમજવું. આ ભાગના બીજા કયા સિદ્ધાંતો મહત્વના છે?
બીજા કેટલાક મુખ્ય સિદ્ધાંતો છે, જેમ કે બીજાના મંતવ્યોનો આદર કરો. ક્યારે તમે ખોટા છો એમ સીધું ન કહો. આ કહેવાથી તો વાત ત્યાં જ અટકી જાય છે.
હા, બરાબર.
જો તમે ખોટા હો તો ઝડપથી અને ભારપૂર્વક સ્વીકારો. આનાથી સામેવાળા એકદમ નરમ પડી જાય છે. હંમેશા મૈત્રીપૂર્ણ રીતે શરૂઆત કરો અને કદાચ સૌથી મહત્વનું, બીજાના દૃષ્ટિકોણથી પરિસ્થિતિને પ્રામાણિકપણે જોવાનો પ્રયાસ કરો. પેલી સહાનુભૂતિ અહીં પણ ચાવીરૂપ છે.
અને છેલ્લો ચોથો ભાગ, નેતા બનો, લોકોને નારાજ કર્યા વિના કેવી રીતે બદલવું. આ તો મને લાગે છે મેનેજરો, માતા પિતા, શિક્ષકો લગભગ બધા માટે ઉપયોગી છે. અહીં પહેલો સિદ્ધાંત છે, પ્રશંસા અને પ્રામાણિક કદરથી શરૂઆત કરો.
હા, પેલી કહેવત છે ને કે વાળંદ દાઢી કરતા પહેલા સાબુ લગાવે છે, બસ એના જેવું જ છે. કોઈની ભૂલ સુધારવી હોય કે તેમને કોઈ બદલાવ માટે પ્રેરિત કરવા હોય તો સીધી ટીકા કરવાને બદલે પહેલા તેમના કોઈ સારા કામની કે ગુણની પ્રશંસા કરવી જોઈએ. આનાથી શું થાય કે તેઓ ટીકા કે સૂચન સ્વીકારવા માટે વધુ તૈયાર થાય છે, પ્રક્રિયા સરળ બને છે.
આડકતરી રીતે ભૂલ બતાવવાની વાત પણ છે આમાં, ખરું ને?
બિલકુલ. લોકોની ભૂલો તરફ સીધું નહીં પણ આડકતરી રીતે ધ્યાન દોરો. દાખલા તરીકે પેલો પણ શબ્દ વાપરવાને બદલે અને વાપરી શકાય, જેમ કે તમારું કામ બહુ સરસ છે પણ આ એક ભૂલ રહી ગઈ છે, એમ કહેવાને બદલે એમ કહી શકાય કે તમારું કામ બહુ સરસ છે અને જો આપણે આ એક નાનો સુધારો કરી લઈએ તો તે વધુ ઉત્તમ થશે.
અસૂક્ષ્મ ફેરફાર છે પણ અસરકારક લાગે છે.
ચોક્કસ. બીજો એક મહત્વનો સિદ્ધાંત છે, સીધા આદેશો આપવાને બદલે પ્રશ્નો પૂછો. આમ કરો કહેવાને બદલે આ વિશે શું વિચારી શકાય અથવા આમ કરીએ તો કેવું રહેશે, એમ પૂછવાથી સામેવાળાને લાગે છે કે તેઓ પણ નિર્ણય પ્રક્રિયાનો એક ભાગ છે, એમની ક્રિએટિવિટીને પણ પ્રોત્સાહન મળે.
અને એક બહુ જ મહત્વની વાત આપે કહી, બીજી વ્યક્તિને આબરૂ બચાવવા દો.
સેફ ફેસ.
ખૂબ જ અગત્યનું. કોઈની ભૂલ હોય તો પણ, ખાસ કરીને જાહેરમાં, એમને શરમાવવા નહીં. એમની ગરિમા જાળવવી એ સંબંધ જાળવવા માટે અત્યંત જરૂરી છે. અને છેલ્લે એક સિદ્ધાંત છે કે નાનામાં નાના સુધારાની પણ પ્રશંસા કરો. પ્રોત્સાહનથી જ માણસ ખીલે છે.
તો આ આખા પુસ્તકની સફર પછી આપણે કેટલાક મુખ્ય સંદેશાઓ તારવી શકીએ છીએ. પહેલો અને સૌથી ઉપરનો સંદેશ કયો લાગે છે?
મારા મતે એ છે સહાનુભૂતિની શક્તિ. ખરેખર લગભગ દરેક સિદ્ધાંતના મૂળમાં તમે જોશો તો બીજાના દૃષ્ટિકોણને સમજવાની, તેમની લાગણીઓને અનુભવવાની વાત છે. જો આપણે ફક્ત આ એક કળા કેળવી લઈએ ને તો આપણા મોટાભાગના સંબંધો સુધરી જાય. બરાબર. બીજો મુખ્ય સંદેશ હું કહીશ, બીજાને મહત્વનો અનુભવ કરાવો. આ માનવ સ્વભાવની એકદમ મૂળભૂત જરૂરિયાત છે. પેલી પ્રશંસા કરવી, નામ યાદ રાખવું, ધ્યાનથી સાંભળવું, આ બધું એ જ તો કરે છે. આપણા સમાજમાં, ઘરમાં કે ઓફિસમાં આ નાની લાગતી બાબતો ખરેખર બહુ મોટો ફરક પાડી શકે છે.
ત્રીજો મુદ્દો હું ઉમેરીશ, ટીકા અને દલીલની નિરર્થકતા. તારનીકી વારંવાર ભારપૂર્વક કહે છે કે આ નકારાત્મક અભિગમો ક્યારેય સારા પરિણામ નથી લાવતા, ઉલટાનું તેઓ રોષ અને અંતર વધારે છે. શાંતિ, સમજણ અને મૈત્રીપૂર્ણ અભિગમ જ હંમેશા વધુ અસરકારક સાબિત થાય છે.
ચોથો સંદેશ છે, નિષ્ઠાવાન પ્રશંસા દ્વારા પ્રભાવ પાડવો. આ કોઈ ચાલાકી નથી કરવાની, પણ સાચા અર્થમાં બીજાના સારા ગુણોને ઓળખવા અને એને બિરદાવવાની વાત છે. અને પાંચમો, જે મને વ્યક્તિગત રીતે ખૂબ ગમે છે, બદલાવની શરૂઆત હંમેશા પોતાનાથી કરો. આપણે બીજાને સીધા બદલી નથી શકતા, પણ આપણું વર્તન બદલીને તેમની પ્રતિક્રિયા જરૂર બદલી શકીએ છીએ.
સાચી વાત. અને આ પુસ્તકમાં કેટલાક વાક્યો તો એવા છે ને કે જે સીધા હૃદયમાં ઉતરી જાય. જેમ કે પહેલું વાક્ય, બીજા લોકોમાં રસ લેવાથી તમે 2 મહિનામાં વધુ મિત્રો બનાવી શકો છો, જ્યારે બીજા લોકોને તમારામાં રસ લેવડાવવાનો પ્રયાસ કરીને 2 વર્ષમાં પણ ઓછા. આ સીધું પેલું ફોકસ શિફ્ટનું મહત્વ સમજાવે છે.
હા, અને પેલું વાક્ય, બીજા લોકોને પ્રભાવિત કરવાનો પૃથ્વી પરનો એકમાત્ર રસ્તો એ છે કે તેઓ શું ઈચ્છે છે તે વિશે વાત કરવી અને તે કેવી રીતે મેળવવું તે બતાવવું, આ ખરેખર પ્રભાવ પાડવાની ચાવીરૂપ વાત છે.
ટીકા વિશે પણ એક બહુ સરસ વાત છે. કોઈ પણ મૂર્ખ ટીકા, નિંદા અને ફરિયાદ કરી શકે છે, અને મોટાભાગના મૂર્ખ કરે પણ છે, પણ સમજદાર અને ક્ષમાશીલ બનવા માટે ચારિત્ર અને આત્મનિયંત્રણની જરૂર પડે છે. આ આપણને ટીકા કરતા પહેલા એક ક્ષણ રોકાઈને વિચારવા પ્રેરે છે.
અને સૌથી સરળ પણ એટલું જ સચોટ, યાદ રાખો કે વ્યક્તિનું નામ તે વ્યક્તિ માટે કોઈ પણ ભાષામાં સૌથી મધુર અને સૌથી મહત્વપૂર્ણ અવાજ છે. નાની વાત પણ અસર મોટી.
હવે આ સિદ્ધાંતોનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની વાત કરીએ. દાખલા તરીકે વ્યાવસાયિક જીવનમાં કોઈ મેનેજર હોય, તો એ કર્મચારીને ફીડબેક આપતા પહેલાં પ્રશંસાથી શરૂઆત કરી શકે. કોઈ સેલ્સ પર્સન હોય તો એ પ્રોડક્ટ વેચવા પર ફોકસ કરવાને બદલે ગ્રાહકની જરૂરિયાત સમજવા પર ધ્યાન આપી શકે.
અને અંગત જીવનમાં પણ એટલું જ ઉપયોગી છે. પતિ પત્ની એકબીજાની નાની નાની બાબતોની કદર કરી શકે, બિનજરૂરી ટીકા ટાળી શકે. માતા પિતા બાળકોને સતત ટોકટોક કરવાને બદલે પ્રોત્સાહન આપી શકે. જેમ કે ધારો કે કોઈ બાળક ભણવામાં થોડું નબળું છે તો એને તું ઠોંઠ છે એમ કહેવાને બદલે એમ કહેવાય કે મને ખબર છે તું મહેનત કરીશ તો જરૂર સારું પરિણામ લાવી શકીશ. આનાથી કેટલો ફરક પડી શકે છે.
બરાબર. અને શરૂઆત કરવા માટે કોઈ બહુ મોટી વસ્તુ કરવાની જરૂર નથી. કોઈ એક સિદ્ધાંત પસંદ કરીને એમ કે એક અઠવાડિયા માટે તેનો સભાનપણે અભ્યાસ કરી શકાય. જેમ કે નક્કી કરો કે ભાઈ આ અઠવાડિયા હું કોઈની ટીકા નહીં કરું, અથવા રોજ ત્રણ લોકોની સાચી નિષ્ઠાવાન પ્રશંસા કરીશ. આવી નાની શરૂઆત પણ મોટો બદલાવ લાવી શકે છે.
આ બધી ચર્ચા પછી મારા માટે જો કોઈ એક સૌથી મોટો બોધપાઠ હોય તો એ છે કે માનવીય સંબંધોમાં સફળતાનો માર્ગ ખરેખર અંદરથી નહીં પણ બહારથી શરૂ થાય છે. એટલે કે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે બીજા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી. આ આમ જુઓ તો થોડું ઉલટું લાગે છે, પણ છે ખૂબ અસરકારક.
અને મારા માટે આ પુસ્તકની જે કાયમી અપીલ છે એ છે કે તે આપણને યાદ અપાવે છે કે મૂળભૂત માનવીય મૂલ્યો જેમ કે દયા, સમજણ, આદર, પ્રશંસા એ હંમેશા હંમેશા પ્રસ્તુત રહે છે. ભલે દુનિયા ગમે તેટલી બદલાય, ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, પણ જો આપણે આ સરળ સિદ્ધાંતોને આપણા જીવનમાં ઉતારીએ તો આપણે વધુ સારા, વધુ સુખી અને વધુ સફળ બની શકીએ છીએ. અંતે તો તે આપણી સફળતા અને ખુશીને બીજાને સારો અનુભવ કરાવવાની આપણી ક્ષમતા સાથે જોડે છે.
ખરેખર મિત્રો બનાવો અને લોકોને પ્રભાવિત કરો એ માત્ર એક પુસ્તક નથી, પણ વધુ સારા માનવીય સંબંધો અને એક વધુ પરિપૂર્ણ જીવન જીવવાની એક ફિલોસોફી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.